શરૂઆતનું ફરજિયાત કથન. શરૂઆતનું ફરજિયાત કથન. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જે વાંચ્યા પછી ખરેખર લાંબા સમય સુધી મન પર છવાયેલું રહે છે. આપણે વાત કરીશું યુવેમ અકપાનના ખૂબ જ ચર્ચિત અને શું કહેવાય પ્રભાવશાળી પુસ્તક સે યુ આર વન ઓફ ધેમ વિશે.
હા, યુવેમ અકપાન નાઇજીરિયન લેખક અને જેસ્યુઇટ પાદરી પણ છે. એમના લેખનમાં છે ને આફ્રિકાના બાળકોના જે સંવેદનશીલ અનુભવો છે, ઘણીવાર દુઃખદાયક પણ, એની વાત આવે છે.
બરાબર. અને એમના પોતાના અનુભવો, એમની કરુણા, એ બધું એમના શબ્દોમાં સ્પષ્ટ દેખાય છે. નહીં,
એકદમ. એમની ખાસિયત જ એ છે કે એ ધર્મ અને કળા આ બંને માધ્યમથી નૈતિકતાના જે ગૂંચવાળા ભર્યા પ્રશ્નો છે ને એને સ્પર્શે છે. શૈલી બહુ વાસ્તવિક છે પણ સાથે સાથે ઊંડી સહાનુભૂતિ પણ છે.
અને સૌથી મહત્વનું જે તમે કહ્યું એ બાળકની નજરે દુનિયાને જોવાની વાત, એ જ આપણને હચમચાવી દે છે.
હા, આ પુસ્તક 2008માં આવેલું. એ કોઈ એક સળંગ નવલકથા નથી પણ 5 લાંબી વાર્તાઓ છે, લઘુ નવલ કહી શકાય એવી.
અને પ્રકાશિત થતાની સાથે જ એણે સાહિત્ય જગતમાં ખરેખર એક હલચલ મચાવી દીધી હતી. 2009માં તો ઓપરા વિન્ફ્રેએ એને પોતાના બુક ક્લબમાં પસંદ કર્યું.
હા, એટલે પછી તો એની ઓળખ આખી દુનિયામાં ફેલાઈ ગઈ.
બરાબર. અને એટલું જ નહીં, કોમનવેલ્થ રાઇટર્સ પ્રાઇઝ, પેન ઓપન બુક એવોર્ડ, કેટલાય પ્રતિષ્ઠિત સન્માન મળ્યા એને.
સાચી વાત છે. એને સામાજિક યથાર્થવાદ એટલે કે સોશિયલ રિયલિઝમનું એક ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે.
કારણ કે એ નાની વ્યક્તિગત લાગતી વાર્તાઓ દ્વારા આફ્રિકાના જુદા જુદા વિસ્તારોની જે મોટી સમસ્યાઓ છે, રાજકીય, વંશીય, આર્થિક નિષ્ફળતાઓ, એના પર બહુ ધારદાર રીતે વાત કરે છે.
બરાબર. તો આજે આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે અકપાન કેવી રીતે, મતલબ બાળકની નજરે પુખ્ત દુનિયાની જે ક્રૂરતા છે, બેજવાબદારી છે, નિષ્ફળતાઓ છે, એને સામે લાવે છે.
અને આ વાર્તાઓ આપણને કેનિયા, નાઇજીરિયા, ઇથોપિયા, રવાન્ડા જેવા દેશોની એવી હકીકતો પાસે લઈ જાય છે જ્યાં બાળપણ ખરેખર નિર્દોષ નથી રહેતું, બસ ટકી રહેવાની લડાઈ બની જાય છે.
હા, આ 5 વાર્તાઓ મળીને જે ચિત્ર બનાવે છે એમાં એક મુખ્ય વિચાર સ્પષ્ટ દેખાય છે. નહીં,
હા, એ કયો છે?
એટલે આખા સંગ્રહનો જે કેન્દ્રીય વિચાર છે ને એ બાળકની નિર્દોષ, ક્યારેક ગૂંચવાયેલી, ભોળી દ્રષ્ટિનો ઉપયોગ કરીને એવી ભયાનકતા બતાવવાનો છે જે કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ.
જેમ કે
અત્યંત ગરીબી, માનવ તસ્કરી, વંશીય કે ધાર્મિક નફરત, નરસંહારની પરિવારો પર થતી અસરો, આ બધું જ બાળકના મોઢેથી સંભળાય છે.
અને એમાં પેલી નાટકીય વ્યંગની વાત આવે છે, ડ્રામેટિક આયરોની જેને કહીએ.
બરાબર.
આપણે વાચક તરીકે સમજીએ છીએ કે શું થઈ રહ્યું છે, એની ગંભીરતા શું છે, પણ પેલો બાળક કથાકાર એ કદાચ પૂરી ભયાનકતા સમજી પણ નથી શકતો. અને એનાથી જ એની અસર વધુ તીવ્ર બને છે. અહીં મુખ્ય સંઘર્ષ જ એ છે, ખરું ને? બાળકોની જે સહજ જીવવાની ઈચ્છા હોય, નાની નાની ખુશીઓ હોય, એની સામે એમના પર્યાવરણની જે જબરજસ્ત હિંસક વાસ્તવિકતા છે.
હા, એ બે વચ્ચેનો ટકરાવ. આપણને સવાલ થાય કે આવા માહોલમાં બાળકો કેવી રીતે ટકે છે, અને એમની એ નિર્દોષ આંખો પુખ્ત સમાજના નૈતિક પતન વિશે શું એવું કહી જાય છે જે આપણે સીધું નથી જોઈ શકતા.
બિલકુલ. શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે બાળકો રમે છે, ભાઈ બહેનનો પ્રેમ છે, એ બાળપણના નાના નાના ટુકડાઓને પકડી રાખવાનો પ્રયત્ન કરે છે.
હા, પણ પછી પરિસ્થિતિઓ એ નિર્દોષતાને છોડવા મજબૂર કરે છે, અને એ નિર્દોષતાનું ધીમે ધીમે ધોવાણ થતું જોવું, એ જ આ સંગ્રહનો સૌથી વધુ હૃદયદ્રાવક અનુભવ છે, એ જ એનું ભાવનાત્મક કેન્દ્ર છે.
ચાલો તો હવે થોડું ઊંડાણમાં જઈએ, અમુક વાર્તાઓ પર વધુ ધ્યાન આપીએ. પહેલી વાર્તા એન એક્સ માસ ફિસ્ટ કેન્યાની પૃષ્ઠભૂમિ પર છે. એ ખરેખર હચમચાવી નાખે છે.
હા, આ વાર્તા માઈશાની છે. 12 વર્ષની છોકરી નૈરોબીની ઝૂંપડપટ્ટીમાં રહે છે. ઘરમાં ભયંકર ગરીબી, નાનો ભાઈ બીમાર છે ગંભીર રીતે, અને માઈશા એની ઉંમર કરતાં ઘણી વધારે જવાબદાર લાગે છે. અને વાર્તા એ એના શોષણ તરફના પતનની કથા છે, ભયની દવા માટે ક્રિસમસ, જેને એ લોકો એક્સમાસ કહે છે, એના ભોજન માટે પૈસા જોઈએ છે, અને જરૂરિયાત પૂરી કરવા એનો પરિવાર જ એને વેશ્યાવૃત્તિમાં ધકેલે છે.
અહીં કોઈ વિકાસની વાત નથી, પણ આત્મા જાણે મરી જાય ને પથ્થર જેવું કઠણ થઈ જાય એવી પ્રક્રિયા છે. માઈશા પોતાના શરીરને પરિવારના અસ્તિત્વ માટે, ખાવા માટે, દવા માટે એક સાધન તરીકે જોવા માંડે છે. આ વિચાર જ કેટલો ભયાનક છે.
અને કરુણતા જુઓ, પૈસા મળી જાય છે, પેલું સ્ટ્યુ બને પણ છે, પણ એ ભોજન પાછળ જે કિંમત ચૂકવાય છે એની જાણકારી પેલી ઉજવણી પર કાળો પડછાયો પાડી દે છે. વાર્તાનો અંત એકદમ ઠંડી સ્વીકૃતિ સાથે આવે છે કે કદાચ હવે આ જ એનું ભવિષ્ય છે.
બાળપણની આહુતિ અપાઈ ગઈ પરિવારનું પેટ ભરવા માટે.
બરાબર.
અહીં ખાલી ગરીબીની વાત નથી, પણ એ ગરીબી કેવી રીતે કુટુંબના જે મૂળભૂત સંબંધો છે એને જ બગાડી શકે છે એની વાત છે. અકપાને બહુ કુશળતાથી બતાવ્યું છે કે અત્યંત દબાણમાં કુટુંબ જે રક્ષણ આપનારું હોવું જોઈએ એ જ શોષણનું સાધન બની જાય છે. આ બહુ ડરામણું સત્ય છે.
હા, સંબંધો કેટલા નાજુક હોઈ શકે એ સમજાય છે. અને પેલી વાત કે માઈશા આને શોષણ નથી ગણતી, એને પરિવાર પ્રત્યેની ફરજ એક કામ તરીકે જુએ છે.
હા, એ કેવી રીતે મન મનાવી લે છે.
એ જ ભયાવહ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે બાળ મન કેવી રીતે વાસ્તવિકતાને વાળી લે છે એનું દર્દનાક ઉદાહરણ છે. એ કદાચ મનમાં કહેતી હશે, મારો પરિવાર મારી રાહ જુએ છે, હું સારી છોકરી બનીશ, મારું કામ કરીશ જેથી અમે ખાઈ શકીએ. આ જે આત્મસમજાવટ છે ને, એ જ પરિસ્થિતિની ગંભીરતા અને બાળ મનોવિજ્ઞાનની જટિલતાને વધુ ઊંડી બનાવે છે.
માઈશાની વાર્તામાં શોષણનું કારણ અત્યંત ગરીબી છે, પણ અકપાન આપણને વિશ્વાસઘાતના એક અલગ જ રૂપ તરફ લઈ જાય છે, કદાચ વધુ કપટી. ફેટનિંગ ફોર ગેબોન્ડમાં, જ્યાં પ્રેમ અને આશાનો જ હથિયાર તરીકે ઉપયોગ થાય છે, આ નાઇજેરિયાની વાર્તા છે.
બરાબર કહ્યું. આ વાર્તા ફોફો અને કપોનોની, અનાથ ભાઈ બહેનની છે. કાકા સાથે રહે છે. ફોફો નાનો ભાઈ, હોશિયાર, નિરીક્ષણ શક્તિ સારી. કપોનો મોટી બહેન, થોડી ભોળી, જલ્દી વિશ્વાસ કરી લેવી.
અને કાકા એમને ગેબોનમાં સારા ભવિષ્યના સપના દેખાડે છે. સારી સ્કૂલ, સારું જીવન.
હા, શરૂઆતમાં બધું સારું લાગે. કાકા એમને ખૂબ ખવડાવે છે, જેને બાળકો ફેટનિંગ કહે છે. એને કાકાનો પ્રેમ સમજે છે. પણ એમની ગેબોન જવાની મુસાફરી શરૂ થાય છે ત્યારે ફોફોને અમુક વસ્તુઓ ખટકે છે. અમુક સંકેતો મળે છે જે કંઈક ખોટું થઈ રહ્યું છે એ તરફ ઇશારો કરે છે, પણ શરૂઆતમાં એ પણ પૂરો અર્થ નથી પકડી શકતો.
અને પછી એ ભયાનક સત્ય સામે આવે છે.
હા, જ્યારે ફોફોને ધીમે ધીમે સમજાય છે કે એમનો પેલો પ્રેમાળ દેખાતો કાકો ખરેખર તો માનવ તસ્કર છે, એ એમને અને બીજા ઘણા બાળકોને ગેબોનમાં ગુલામ તરીકે વેચવા લઈ જઈ રહ્યો છે, આ સત્ય જ્યારે પ્રગટ થાય છે, એ વાર્તાનો કાળજુ કંપાવી દેતો વળાંક છે.
એમનો વિશ્વાસ, એમની આશાઓ, સપના બધું એક ઝાટકે તૂટી જાય છે.
ક્ષણભરમાં બધું ચકનાચૂર.
અને પેલું ફેટનિંગ, જે એમને પ્રેમનું પ્રતીક લાગતું હતું, એ ખરેખર તો વેચવા માટે માલ તૈયાર કરવાની ક્રિયા હતી. આનાથી વધુ ક્રૂર વિશ્વાસઘાત શું હોઈ શકે?
બિલકુલ. આ બતાવે છે કે બાળકોની જે સહજ વિશ્વાસ કરવાની વૃત્તિ હોય છે એનો કેટલો નિર્દયતાથી ફાયદો ઉઠાવી શકાય છે.
એ લોકો મનમાં વિચારતા હશે, કાકા કેટલું પ્રેમ કરે છે, ગેબોનની નવી સ્કૂલ માટે તૈયાર કરે છે. આ ભૂણી માન્યતા જ વાર્તાની કરુણતા અને પેલા નાટકીય વ્યંગને વધારે તીવ્ર બનાવે છે.
સમય ઓછો છે એટલે બાકીની ત્રણ વાર્તાઓ પર થોડી ટૂંકમાં વાત કરી લઈએ, કારણ કે એ પણ એટલી જ મહત્વની થીમ્સ ઉજાગર કરે છે.
હા, ચોક્કસ.
વોટ લેંગ્વેજ ઇઝ ધેટ ઇથિયોપિયામાં સેટ છે. એમાં સેલમ નામની ખ્રિસ્તી છોકરી અને એની મુસ્લિમ મિત્ર, એમની નિર્દોષ દોસ્તી છે, પણ વંશીય અને ધાર્મિક તણાવ વધે છે એટલે એ તૂટી જાય છે, અને સેલેમ સમજી જ નથી શકતી કે આવું કેમ થયું.
પુખ્ત દુનિયાના વિભાજનો એના માટે અર્થહીન છે. પછી છે લક્ઝ્યુરિયસ હર્સિસ. આ નાઇજીરિયામાં ધાર્મિક ખુલ્લડોના ભયાવહ માહોલની વાર્તા. જુબ્રિલ નામનો મુસ્લિમ છોકરો જીવ બચાવવા ખ્રિસ્તી હોવાનો ઢોળ કરીને બસમાં મુસાફરી કરે છે.
સતત ડરમાં, ઓળખ છુપાવવાનો સંઘર્ષ, પકડાઈ જવાનો ભય.
અને અંતે કદાચ સંગ્રહની સૌથી વધુ વ્યથિત કરતી વાર્તાઓમાંની એક, માય પેરેન્ટ્સ બેડરૂમ, રવાન્ડા નરસંહારની શરૂઆતના દિવસો.
હા, મોનિક નામની નાની છોકરી, પિતા હુતુ, માતા તુત્સી, પોતાના જ ઘરમાં મા બાપના પલંગ નીચે છુપાઈને એ બહારની હિંસા તો સાંભળે જ છે, પણ એનાથી એ વધુ ભયાનક પોતાના પિતામાં જે બદલાવ આવી રહ્યો છે અને માતા પર જે ખતરો છે એ અનુભવે છે.
આ બધી વાર્તાઓ ભલે અલગ અલગ જગ્યાએ બનતી હોય પણ એ એકબીજા સાથે જોડાયેલી લાગે છે. સેલમની વાર્તા પુખ્ત દુનિયાના ભેદભાવો કેટલા વાહિયાત છે એ બતાવે છે.
જુબ્રેલની વાર્તા બતાવે છે કે ટકી રહેવા માટે ઓળખને કેવી રીતે ભૂંસવી પડે છે. અને મોનિકની વાર્તા, ત્યાં જ પુસ્તકનું શીર્ષક આવે છે નહીં?
હા, એની માં કહે છે, કોઈ પૂછે તો કહેજે કે તું એમના જેવી જ છે, યો વન ઓફ ધેમ. એક વાક્યમાં આખી ભયાનકતા આવી જાય છે, ઓળખનો સંઘર્ષ.
અને મોનિકની વાર્તા એ પણ બતાવે છે કે પરિવાર જે આશ્રય હોવો જોઈએ એ જ કેવી રીતે ભયનું કારણ બની શકે.
આખા સંગ્રહમાં આ થીમ્સ વારંવાર આવે છે. નિર્દોષતાનો અંત, પુખ્ત દુનિયાના વિભાજનોની વાહિયાતતા,
પરિવાર, પ્રેમ અને વિશ્વાસઘાત બંને આપી શકે, અસ્તિત્વ માટે ઓળખનો સંઘર્ષ,
અને ધર્મની પણ જટિલ ભૂમિકા દેખાય છે.
હા, ક્યારેક આશ્વાસન આપે તો ક્યારેક હિંસાનું કારણ બને, જેમ જુબ્રેલની પ્રાર્થનાઓ અને બીજી બાજુ ધાર્મિક હુલ્લડો.
આ બધી થીમ્સને આટલી અસરકારક રીતે રજૂ કરવામાં અકપાનની લેખન શૈલીનો બહુ મોટો ફાળો છે. એમની શૈલી વિશે શું કહેશો?
એમની શૈલીની સૌથી મોટી તાકાત છે એમના બાળકથાકારો. બાળકની નજરે કહેવાયેલી વાત સીધી વાચકને સ્પર્શે છે, સહાનુભૂતિ જગાડે છે, અને પેલો નાટકીય વ્યંગ એને વધુ ધારદાર બનાવે છે, કારણ કે આપણે જાણીએ છીએ જે બાળક નથી જાણતું.
અને દરેક બાળકનો અવાજ અલગ છે ને?
બરાબર. એમની ભાષા, સમજ, અભિવ્યક્તિ, એમની ઉંમર, સંસ્કૃતિ, અનુભવ પ્રમાણે બધું એકદમ સહજ અને વાસ્તવિક લાગે. ઘણીવાર એ સ્થાનિક બોલી, પિડજિન અંગ્રેજીના શબ્દો વાપરે છે, એનાથી વાર્તાઓ વધુ જીવંત બને છે.
અને એમની ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરાવવાની ક્ષમતા, સેન્સરી ઇમેજરી, એ પણ કમાલની છે. જાણે આપણને પેલી ઝૂંપડપટ્ટીની ગંધ આવે, બસની ગરમી લાગે.
હા, પલંગ નીચેથી આવતા અવાજો સંભળાય. આ વર્ણનો ભયાનકતાને ખાલી બૌદ્ધિક નહીં પણ ભાવનાત્મક અને શારીરિક સ્તરે પણ અનુભવ કરાવે છે.
પ્રતીકવાદનો ઉપયોગ પણ બહુ સૂક્ષ્મ છે. એક્સમાસ ફિસ્ટનું શીર્ષક જ પવિત્ર તહેવારની વિકૃતિ બતાવે છે.
હા, લક્ઝરિયસ હર્સિસમાં પેલી બસો જાણે મોત લઈ જતી ગાડીઓ, અને માય પેરેન્ટ્સ બેડરૂમમાં સુવાના ઓરડો જે સુરક્ષાનું પ્રતીક હોવો જોઈએ એ જ હિંસાનું કેન્દ્ર બની જાય છે.
આ બધું સાંભળીને અને વાંચીને એક ભારે ખમ, અસ્વસ્થ કરનારો અનુભવ થાય છે. ભાવનાત્મક રીતે આ પુસ્તક ખરેખર ઘણું માગી લે છે.
ચોક્કસ, વાંચતી વખતે દુઃખ, ગુસ્સો, અસહાયતા અને એ બાળપાત્રો માટે ઊંડી કરુણા, લાગણીઓનું પૂર આવે છે, ગુસ્સો આવે છે પેઢી પરિસ્થિતિઓ પર, વ્યવસ્થાઓ પર, પુખ્ત વયના લોકો પર જેમની નિષ્ફળતાને કારણે આ બાળકોનું બાળપણ છીનવાઈ જાય છે. પણ આ પુસ્તકનું મહત્વ એ છે કે તે ગરીબી, યુદ્ધ, હિંસા જેવા મોટા અમૂર્ત લાગતા મુદ્દાઓને માઈશા, ફોફો, સેલમ, જુબ્રેલ, મોનિક એમના ચહેરાઓ દ્વારા વ્યક્તિગત અને યાદગાર બનાવે છે.
તો અંતે શ્રોતાઓ માટે વિચારીએ તો આ વાર્તાઓ આજે પણ શા માટે મહત્વની છે? શા માટે આ પુસ્તક વાંચવું જોઈએ?
કારણ કે આ વાર્તાઓ આપણને આપણી આરામદાયક ઉદાસીનતામાંથી બહાર કાઢે છે, આપણને એવી કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરવા મજબૂર કરે છે જેનાથી આપણે કદાચ આંખાડા કાન કરવા માંગતા હોઈએ.
બરાબર. છાપાના આંકડા પાછળના માણસો દેખાય છે.
હા, એ જીવતા ધબકતા ચહેરાઓ સામે આવે છે
અને તે આપણને અમુક મૂળભૂત સવાલો પૂછવા પ્રેરે છે, જેમ કે દુષ્ટતા શું છે? કોઈ રાક્ષસ છે કે પછી સામાન્ય માણસોમાં જ રહેલી નબળાઈ, ડર, પૂર્વગ્રહનું પરિણામ છે?
ટકી રહેવા માટે માણસે પોતાના અંતરાત્મા સાથે કેવા સમાધાન કરવા પડે છે?
અને સૌથી અગત્યનું, એક વિશ્વના નાગરિક તરીકે દૂર ક્યાંક બનતી આવી ઘટનાઓ પ્રત્યે આપણી શું જવાબદારી છે? આ ખાલી આફ્રિકાની વાર્તાઓ નથી, આ માનવીય સ્થિતિની, માનવીય સંઘર્ષની વાર્તાઓ છે.
આખરે આ પુસ્તક એક અરીસો છે જેમાં પુખ્ત દુનિયાની નિષ્ફળતાઓનું પ્રતિબિંબ બાળકોની નિર્દોષ આંખો દ્વારા દેખાય છે.
અને એ નિર્દોષતા ગુમાવવાની વેદના વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક માનવીય ગરિમા અને ટકી રહેવાની જે અદમ્ય ઈચ્છા છે એની ઝલક પણ મળે છે, જે આપણને હચમચાવી મૂકે છે અને વિચારતા કરી દે છે.
અંતિમ ફરજિયાત પંક્તિ
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.